ભગવાન રામે શિવજી આગળ પ્રસ્તાવ મૂક્યો કે આપ શૈલસુતા પાર્વતીનો વિવાહ સ્વીકારો. ભગવાન શિવે ભગવાન રામની માગણી ઉપર વિચાર કર્યો અને વિચાર કરતા ઉતાવળ નથી કરી, હા જરાય, બહુ ધીરજપૂર્વક શાંતિથી જવાબ આપ્યો છે કે મારી આ સ્વતંત્રતા છીનવી ક્યાં લો છો તમે? કહ શિવ જદપિ ઉચિત અસ નાહી. કેટલી સરસ વાત કરી છે. શૈલજહી વિવાહ, તમે હિમાલયની પુત્રી સાથે વિવાહ કરો, આ પ્રસ્તાવ મૂક્યો ત્યારે મહાદેવજીએ પણ બહુ જ હળવાશથી શાંતિથી કે આપે જે કઈ મને આદેશ કર્યો છે, યદપિ ઉચિત અસ નાહી, યોગ્ય નથી એમ કેમ કહ્યું છે? બધા બીવે તો ખરા ને. આપે પ્રસ્તાવ મૂક્યો પણ મને યોગ્ય લાગતો નથી, કારણ કે જે મસ્તી છે, જે આનંદ છે, મોજ સ્વતંત્રતામાં, એ પછી રહેવાની ખરી? પછી તો ગૃહસ્થાશ્રમની જેલમાં પુરાયા બધી જવાબદારીઓ, બધી સમસ્યાઓ, બધા પ્રશ્નો ને પ્રશ્નોના પાછા જવાબ, આ બધું તૈયાર રાખવું પડે, બધું જ તૈયાર કરવું પડે. પેલા તો સ્વતંત્ર છે, સ્મશાનમાં બેઠા, ભસ્મ જોડી, અને જે કઈ મળ્યું તે કઈ વાંધો નહીં, અને શરીર ઉપર સાપ હાપોલિયા ફરતા હોય તો કશી પરવા નહીં, છતાંય પોતાની સ્થિતિમાં સ્થિર ને મગ્ન. અને આપણે તો એક પરસેવાનો રેલો જો અંદર ઉતરતો હોય ને તો હળવળી ઉઠીએ, પરસેવામાં થોડોક વહેતો હોય ને, આ તો મોટા મોટા સાર્પ શરીર ઉપર ફળ્યા કરે, કશી ચિંતા ફિકર નહીં. કોઈ કહેનાર પૂછનાર કે આને એક બાજુએ તું મૂક, શું સારું છો ને ફર્યા કરતા? આ કયું સારી વાત છે, પણ એ ઉચિત નહી. નાથ વચન પુની મેટી ન જાય. આપ મારા ઈષ્ટદેવ છો, આપની આજ્ઞાનું ઉલ્લંઘન પણ ન થઈ શકે. આપ જે વચન કહો એ મારાથી ઉથાપાય કેવી રીતે? બે વસ્તુ થઈ ગઈ, એક તો પોતાની મરજી નથી અને બીજી બાજુએ ભગવાનની આજ્ઞાનું ઉલ્લંઘન થઈ શકે એવું નથી. મર્યાદા તો રાખવી જ પડે, એટલે એ મર્યાદાને હિસાબે શિરધરી આયસો કરીએ તુમારે. આપ જે આજ્ઞા આપો છો એ માથે ચડાવી લઉં છું, જે કામ માટે મને આપે નિયત કર્યો છે એ કામ મારે પૂરું કરવું જ રહ્યું. આપની આજ્ઞાનું મારે મારાથી ઉલ્લંઘન થઈ શકે જ નહીં. પરમ ધર્મ યહ નાથ હમારા. પોતાના ઈષ્ટદેવ, પોતાના વડીલ, બંને એકબીજાના જ છે સમજો, પણ કેવી મર્યાદાઓ છે. નાથ બચન પુની મેટી ન જાય, પરમ ધર્મ યહ નાથ હમાર. અમારું પરમ કર્તવ્ય છે કે આપની આજ્ઞા, આપનું વચન મારે ક્યારેય પણ એને ઉથાપાય નહીં, મિથ્યા કરાય જ નહીં. જો આ તો પરસ્પરના સંબંધો છે, પણ જો પરિવારના સંબંધોને આવી રીતે સમજીએ તો ઘર સ્વર્ગ બની જાય. એમાંથી બ્રહ્મનો આનંદ પ્રાપ્ત થાય, ક્લેશ ઉત્પન્ન થાય જ નહીં. ઈચ્છા નથી છતાંય આપની આજ્ઞાનું ઉલ્લંઘન કરી શકતો નથી, અને આપ જે કહો એ વાતને સ્વીકારવું એ મારી ફરજ છે, એ મારો ધર્મ છે. હું ના પણ કેવી રીતે કહી શકું? મર્યાદા તૂટે નહીં, ને મર્યાદાનો ભંગ થાય તો સંબંધો પણ ના તૂટે પણ તિરાડ તો પડે છે. એક ઘસરગો પડી જાય કદાચ તિરાડ ના હોય, અને ઘસરગો પડેલી વસ્તુ બજારમાં લેવાની હોય તો એને અડીએ ખરા કે ભાઈ આ ના ચાલે બીજી આપ, તો જીવનમાં કેવી રીતે નભાવી શકાય? આજ્ઞાનું ઉલ્લંઘન કરવું એટલે હૃદયની અંદર આપણા અંતઃકરણમાં એક નાનું સરખો ઘસરકો પડ્યો હોય ને ખટકે, આને આમ કહ્યું તું ને, મારી વાત તો માની નહોતી, મારું કામ તો કર્યું નહોતું, સહેજ આમ તો લીસોટો રહી જાય, પણ પરસ્પરના સંબંધો સાચવવા માટે જે કંઈ હોય એને સુધારી વધારીને એનો સ્વીકાર કરી લેવામાં આવે તો એ સંબંધો હંમેશા એવા ને એવા બન્યા રહે. ભગવાને કેટલી સરસ વાત કરી છે ગીતાની અંદર, પરસ્પરમ ભાવયંતા પરમ શ્રેયમ હમાપ્યાત. પરમ કલ્યાણ જો ઈચ્છતા હો તો એકબીજાના સદભાવોને કાયમ ટકાવી રાખજો. શિવમાં પણ એટલું સામર્થ્ય છે, ભગવાન રામમાં પણ એટલું સામર્થ્ય છે, એકબીજાને અવહેલના કે અવજ્ઞા કરી શકે એમ છે પણ નહીં. જો ઈશ્વર અહંકાર કરે આવી નાની સરખી બાબતમાં તો દુનિયા અહંકાર કેવી રીતે છોડી શકશે? એટલે મનમાં કોઈ પણ ક્લેશ કે સંઘર્ષ સિવાય જે પ્રસ્તાવ મૂક્યો છે એ પ્રસ્તાવને માટે પોતાની થોડીક મરજી નહીં હોવા છતાંય કે પ્રભુ આપ આજ્ઞા કરો છો ને એટલા માટે, એની મર્યાદા સચવાય એટલા માટે હું એનો સ્વીકાર કરી લઈશ. કેટલો સરસ ભાવ છે. પારિવારિક પણ સંબંધો સાચવવા હોય ને ત્યારે એકબીજાના મન ખાટા મોડા ન થાય એના માટે વધતા ઓછા અંશે કંઈક સમજણપૂર્વક સુધારો કરીને એને સ્વીકારી કરે, સ્વીકાર પહેલો તો સ્વીકાર કરી લેવો, પછી એમ થાય કે જુઓ હવે તમે સમજો છો ને તો આ વસ્તુ આ કેવી રીતે, એમ કરીને પાછું એમાંથી બહાર પણ નીકળી શકાય. આ યોગ્ય નથી લાગતું પણ તમે આપ કહો છો એટલે આપની મર્યાદા મારે સમજવી પડે, પણ તે છતાંય આપને થોડો વિચાર કરજો પછી હું આપની વાતને સ્વીકારી લઈશ. એ હળવાશ વ્યવહારની એ અહીંયા આગળ આ કથામાંથી શીખવાની છે.